तस्मात् एकेन मनसा।
भगवान
सात्वताम पति
श्रोतव्य
कीर्तितव्यस्य
ध्येय
पूज्यस्य नित्यदा। तस्मात् एकेन मनसा
भगवान
सात्वताम पति
श्रोतव्य
कीर्तितव्यस्य ध्येय पूज्यस्य नित्यदा। તસ્માત નો અહીંયા અર્થ થાય છે કે હવે જ્યારે આપણે મનુષ્યોનીમાં આવ્યા છીએ તસ્માત ત્યારે આપણે શું કરવું જોઈએ, એકેન મનસા એક ધ્યાનથી, મનસા એટલે શું, મન, એક ધ્યાનથી શું કરવું જોઈએ, તસ્માત એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, ભગવાનની પૂજા કરવી જોઈએ। સાત્વતામ એટલે શું, સાત્વતામ એટલે ભક્તોના, સાત્વતામ પતિ ભક્તોના કેવા છે, પતિ, પતિ એટલે રક્ષણહાર પોષક, તો એવા ભગવાનનું શું કરવું જોઈએ આપણે મનુષ્યોનીમાં આપણે આવ્યા પછી, તો કે છે શ્રોતવ્ય, ભગવાન વિશે સાંભળવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, શ્રોતવ્ય કીર્તિતવ્ય છે, કેવું સાંભળવું જોઈએ કે ભગવાનની કીર્તિને, કીર્તિતવ્ય છે તેમની કીર્તિની, ધ્યેય ભગવાનનું શું કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, ધ્યેય પૂજ્ય છે ભગવાનની પૂજા કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, નિત્યદા રોજ। તો આ શ્લોકમાં શ્રીલ વ્યાસદેવ બહુ સરળ રીતે સમજાવે છે કે આપણે મનુષ્યોનીમાં આવ્યા છીએ તો આપણું એકમાત્ર કર્તવ્ય છે કે આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ। 84 લાખ યોનિઓ છે અને આ બધી યોનિમાં જીવને એટલી ઉત્તમ જ્ઞાન આપવામાં આવતું નથી, માત્ર મનુષ્યોનીમાં જ ઉત્કૃષ્ટ ચેતના આપવામાં આવી છે। ચેતના તો બધી યોનિમાં હોય છે પણ એ ચેતના કેવી હોય છે, આવરણમાં હોય છે, તેથી બાકી યોનિમાં જીવ સમજી નથી શકતો કે એણે ભગવાનનું પૂજન કરવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ। પરંતુ જ્યારે જીવ મનુષ્યોનીમાં આવે છે ત્યારે એને ઉત્કૃષ્ટ ચેતના હોય છે, એનું આવરણ ઓછું કરી નાખવામાં આવ્યું છે, આવરણ તો છે જ પણ ઓછું કરી નાખવામાં આવ્યું છે કે તેથી એ સમજી શકે કે ભગવાન કોણ છે, હું કોણ છું, મારો અને ભગવાન વચ્ચે શો સંબંધ છે, અને એ સંબંધને જાળવી રાખવા માટે મારું શો કર્તવ્ય છે। તો મનુષ્યોનીમાં આપણે આવ્યા છીએ તો આપણું એક કર્તવ્ય છે કે આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ। શ્રીલ પ્રભુપાદ પોતાના ભાવાર્થમાં લખે છે કે આ જગતની અંદર, અવાજ નહીં કરો છોકરાઓ, શાંતિ સાંભળી, ગુણગાન તો લોકો ગાય છે, ભજન તો કરે છે લોકો, તો કોનું ભજન કરે છે, એવા લોકોનું ભજન કરે છે કે જેમનું કોઈ મહત્વ નથી। દાખલા તરીકે આપણે જોઈએ સિનેમાના મોટા મોટા એક્ટરો હોય, રમત ગમતોના મોટા મોટા રમતવીરો હોય, કે પછી બધા પોલિટિશિયન હોય, રાજનીતિજ્ઞો, એવા લોકોના ગુણગાન લોકો બહુ ગાય છે, પણ એ લોકોનું કોઈ મહત્વ છે નહીં। મહત્વ તો એવા લોકોનું છે કે જે લોકો ભગવાનના ભક્તો છે, તો આવા લોકો છે એના ગુણગાન ગાવાને બદલે આપણે કોના ગુણગાન ગાવા જોઈએ, ભગવાનના, કેમ કે ભગવાન સિવાયના જેના ગુણગાન આપણે ગાઈએ છે તો એનો આપણને કોઈ લાભ મળતો નથી। તો ઘણીવાર પ્રશ્ન થાય છે કે જગતના લોકો આવા લોકોના ગુણગાન શા માટે ગાય છે, એનું કારણ એ છે કે લોકો મૂર્ખ છે. મૂર્ખ લોકોને ખબર નથી કે કોના ગુણગાન ગાવા જોઈએ. માત્ર બુદ્ધિશાળી મનુષ્ય હોય છે એને જ ખબર છે કે કોના ગુણગાન ગાવા જોઈએ. તો બુદ્ધિશાળી મનુષ્ય કોણ છે? ભગવાનના ભક્તો છે. ભગવાનના ભક્તો ચોવીસે કલાક ભગવાનના ગુણગાન ગાય છે. આપણે અત્યારે જોયું કે અમે લોકો આવ્યા છીએ, તો જ્યારથી અમે લોકો આવ્યા છીએ ત્યાં શું કરીએ છીએ? અમે લોકો માત્ર ભજન કીર્તન જ કરી રહ્યા છીએ. કારણ એ છે કે ભગવાનના ભક્તો છે એમને ખબર છે કે જીવનનું ધ્યેય શું છે. જીવનનું ધ્યેય શું છે? ભગવાનનું ભજન કરવું. 84 લાખ યોનિમાં જીવ ભગવાનનું ભજન કરી શકતો નથી, કારણ કે એને ખબર જ નથી બીજી યોનિમાં કે જીવનનું ધ્યેય શું હોવું જોઈએ. પરંતુ જ્યારે મનુષ્ય યોનિમાં જીવ આવે છે ત્યારે એની ઉત્કૃષ્ટ ચેતના વડે એ જાણી શકે છે કે જીવનનું ધ્યેય શું છે. શ્રીલ પ્રભુપાદ જ્યારે પાશ્ચાત્ય દેશોમાં ભગવદ્ ભક્તિનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમણે મોટા મોટા લોકોને, જેઓ પ્રખ્યાત છે જગતની અંદર, એમને પ્રશ્ન પૂછતા હતા કે જીવનનું ધ્યેય શું છે. ત્યારે બહુ જ મોટા મોટા જ્ઞાનીઓ, સ્કોલરો, રમતવીરો, પોલિટિશિયનો આ લોકો જવાબ નહોતા આપી શકતા. ત્યારે પ્રભુપાદ એમને સામેથી કહેતા કે જીવનનું ધ્યેય છે એ ભગવાનના ધામમાં જવું, ભગવાનના પાર્ષદ બનવું, એ જીવનનું ધ્યેય છે. મોટેભાગે લોકો એમ કહેતા કે ખૂબ કમાવવું, ખૂબ પૈસા રળવા, અથવા કોઈ મોટું પદ હાંસલ કરવું, ઇલેક્શનમાં ઉભા રહીને માન સન્માન મેળવવા, આ રીતે અલગ અલગ લોકો વાતો કરતા. પણ લોકોને એ ખબર નહોતી કે જીવનનું ધ્યેય એ છે કે ભગવાનની સાનિધ્યમાં જવું. આપણે જોઈએ છીએ કે આ ભૌતિક જગતની અંદર આપણે આવ્યા અને અહીં આવીને આપણે એક જ માત્ર બિઝનેસ કરીએ છીએ, એક જ ધંધો કરીએ છીએ. અને એ ધંધો શું છે આપણો? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આપણું હંમેશા એવું પ્લાનિંગ રહે છે કે કઈ રીતે વધારે સારામાં સારી રીતે આપણે ખાવું. આહાર એટલે શું? ખાવું. આપણો મોટોમાં મોટો, વધારેમાં વધારે સમય એવા પ્લાનિંગમાં જાય છે કે કઈ રીતે આપણે સારામાં સારું કિચનમાં વસ્તુઓ બનાવીને ખાવું. આહાર, નિંદ્રા. પછી જ્યારે આપણે કામકાજથી થાકી જઈએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે બહુ સારી રીતે આપણે વ્યવસ્થા કરીએ કે જેથી આપણને સારી ઊંઘ આવે. આહાર, નિંદ્રા, ભય. દરેક વ્યક્તિને ભય હોય છે, અનેક પ્રકારના ભયો છે. મૃત્યુનો ભય હોય છે, ચોર ડાકુઓનો ભય હોય છે, કોઈ રોગ થવાનો ભય હોય છે ને, અનેક પ્રકારના ભય હોય છે. તો આવા બધા ભય સામે રક્ષણ કરવું, એના જ આપણે આયોજન કરતા રહીએ છીએ જીવનની અંદર કે ભય સામે કેવી રીતે આપણે રક્ષણ કરવું. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. મૈથુન એટલે કે બાળ બચ્ચા પેદા કરવા. દરેક લોકો એવી રીતે પ્લાનિંગ કરે છે કે આપણે કેવી રીતે બાળ બચ્ચા પેદા કરવા છે ને. તો આ ચાર વસ્તુમાં જ આપણું જીવન વ્યતીત થતું હોય છે અને નિત નવા આપણે પ્લાનિંગ કરતા રહીએ છીએ કે કઈ રીતે સારી રીતે. આપણે એક નાના એવા ઘરમાં રહેતા હોઈએ તો આપણે વિચારતા હોઈએ છીએ કે કેવી રીતે આપણું ઘર મોટું થાય. આપણી પાસે સાયકલ હોય તો આપણે વિચારીએ છીએ કે કઈ રીતે આપણી પાસે સ્કૂટર આવે. સ્કૂટર હોય તો મોટર કાર કેવી રીતે આવે છે ને. આવી રીતે આપણે પ્લાનિંગ કરતા હોય છે. તો આ બધું છે એ શું છે? ભૌતિક છે. અને આ બધું શેની સાથે સંકળાયેલું છે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ શરીર સાથે સંકળાયેલું છે. પરંતુ આપણે માત્ર શરીર નથી, આપણે શું છીએ? બે વસ્તુ છીએ. શરીરની અંદર આપણે આત્મા છીએ. શ્રીલ પ્રભુપાદ જ્યારે પાશ્ચાત્ય દેશમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ત્યાંના લોકો ખાસ કરીને જે બુદ્ધિશાળી લોકો છે એ લોકો કહેતા હતા કે અમે અત્યાર સુધી પોતાને શરીર જ સમજતા હતા, તમે આવ્યા ત્યારે અમે બે વસ્તુ સમજ્યા, પહેલી વાર કે આપણે આત્મા પણ છીએ. તો બીજી બધી તો જવા દો, પણ તમે જે અમને આટલું જ્ઞાન આપ્યું એના માટે બે અમે તમારા માટે બહુ આભારી છીએ કે અમે આત્મા છીએ, અમે આત્મા અને શરીર બે વસ્તુ છીએ. તો આપણે હકીકતમાં કોણ છીએ? આત્મા છીએ. આ શરીરની અંદર આપણે કોણ છીએ? આત્મા. અને એ જ આપણી ઓળખ છે. આપણે આ શરીર નથી. શરીર તો શું છે? માત્ર એક આવરણ છે. અને આ આવરણની અંદર આપણે રહેલા છીએ. તો આપણે જે આ ચાર વસ્તુ કરી રહ્યા છીએ જીવનની, આહાર, નિંદ્રા, ભય ને મૃત્યુ, એમાં બધો જ આપણો સમય વ્યતીત થઈ રહ્યો છે. જીવનનો મોટાભાગનો આપણો સમય છે એ આપણે એમાં જ શું કરી રહ્યા છીએ? વ્યતીત કરી રહ્યા છીએ. પરંતુ આપણા જે વૈદિક શાસ્ત્રો છે, ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ જે ત્રણ છે અલગ અલગ વસ્તુ, એ એક જ વસ્તુ આપણને કહે છે. અને એ કહે છે કે આપણે આત્મા છીએ અને આપણે આત્મા માટે પણ કંઈક કરવું જોઈએ. આપણે શું કરી રહ્યા છીએ? શરીર માટે જ બધું કરી રહ્યા છીએ. પણ આપણે જે વ્યક્તિ છીએ, આપણે આત્મા છીએ, એના માટે તો આપણે કશું નથી કરી રહ્યા. તો એના માટે શું કરવું જોઈએ આપણે? તો આ શ્લોકમાં કહ્યું છે, તસ્માદ, એટલે શું કે હવે જ્યારે તમે મનુષ્યોનીમાં આવ્યા છો, તસ્માદ એકેન મનસા, એક ધ્યાનથી શું કરવું જોઈએ? તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, જે ભક્તોનો રક્ષણહાર છે, જે પોષક છે, એનું શું કરવું જોઈએ આપણે? તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, શ્રોતવ્ય, ભગવાન વિશે સાંભળવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. કારણ કે આપણું પોષણ તો એ જ કરી રહ્યો છે, ભગવાન છે એ જ આપણું પોષણ કરી રહ્યો છે, આપણો પતિ છે, આપણો રક્ષણહાર છે, આપણું રક્ષણ કરી રહ્યો છે. એનું આપણે શું કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ. તો શ્રવણ એટલે શું? તો ભગવાન જ્યારે આ ભૌતિક જગતમાં આવે છે ત્યારે શું કરે છે? વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. અને એ લીલાઓનું આપણે શું કરવું જોઈએ? શ્રવણ. પછી પ્રશ્ન એ થાય કે ભગવાન અહીં શા માટે આવે છે, લીલાઓ શા માટે કરે છે, અને આપણે એનું શ્રવણ શા માટે કરવું જોઈએ? તો આપણે બધા ભગવાનના કોણ છીએ? અંશો છીએ. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, મમેવ અંશો જીવ લોકે જીવભૂત સનાતન. તમે બધા કોણ છો? મારા અંશો છો. અને કેવા અંશો છો? સનાતન. સનાતનનો અર્થ શું થાય છે? કે આપણો ક્યારેય પણ નાશ થતો નથી. આપણે પહેલા હતા, આપણે વર્તમાનમાં પણ છીએ, અને ભવિષ્યકાળમાં પણ આપણે રહીશું. આપણે બધા સનાતન છીએ. ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સનાતન છે, ભગવાનના અંશો સનાતન છે, અને ભગવાન અને ભગવાનના જીવો વચ્ચે, ભક્તો વચ્ચે, ભગવાનના અંશો વચ્ચે જે આપલે થાય છે એ પણ કેવી છે? સનાતન. એ જે આપલે થાય છે એને આપણે શું કહીએ છીએ? ભક્તિ. તો ભક્તિ પણ શું છે? સનાતન છે. તેથી આપણે જે ધર્મનું પાલન કરી રહ્યા છીએ એ ધર્મને શું કહેવામાં આવે છે? સનાતન ધર્મ. ભક્તિને શું કહેવામાં આવે છે? સનાતન ધર્મ. તો ભગવાન આ ભૌતિક જગતમાં શા માટે આવે છે? આપણને લેવા માટે. હવે અહીંયા પ્રશ્ન થાય છે, આપણને શા માટે લેવા માટે આવે છે? તો એનો જવાબ એ છે કે આપણે ક્યારેક, એની કોઈ તવારીખ નથી, ભગવાનના ધામમાં હતા, વૈકુંઠમાં. અને જ્યારે વૈકુંઠમાં આપણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે ભગવાનની જેમ ભોગતા બની, ભોગતા કોણ છે? એકમાત્ર ભગવાન કૃષ્ણ. ધ્યાન રાખવું જોઈએ. જયારે ભગવાન ભગવાન વાત આવે છે તો ભગવાન એક જ છે અને એ કોણ છે? કૃષ્ણ. કારણ કે આપણા જેટલા આચાર્યો છે એ લોકોએ સ્વીકાર કર્યો છે કે ભગવાન કોણ છે? કૃષ્ણ. અને કૃષ્ણના જે જુદા જુદા વિસ્તારો છે એ પણ ભગવાન જ છે અને એટલા જ શક્તિશાળી છે. જેવી રીતે આપણે જોઈએ કે ભગવાન બલરામ, ભગવાન નારાયણ અને અલગ 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 ભગવાન વિષ્ણુના જે બધા વિસ્તારો છે એ બધા જ કોણ છે? ભગવાન. ભગવાન રામચંદ્ર. તો ભગવાન છે એ આ ભૌતિક જગતમાં આવે છે આપણને પાછા લેવા માટે. જ્યારે આપણે ભોગતા બનવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે આપણને વૈકુંઠ જગતમાં રહેવા દેવામાં આવતા નથી. કારણ કે આવી ઈચ્છા જ્યારે કરીએ ત્યારે આપણે કેવા કહેવાય છે? અશુદ્ધ. જ્યારે જીવ શુદ્ધ હોય છે ત્યારે શું કરે છે? માત્ર ભગવાનની સેવા, બીજું કશું નથી કરતો. પણ જ્યારે એવી ઈચ્છા વ્યક્ત કરે છે, હવે પ્રશ્ન થાય શા માટે ભગવાનને આવી જીવ ઈચ્છા કરે છે વૈકુંઠમાં રહીને? તો એનો જવાબ એ છે કે વૈકુંઠમાં પણ દરેક જીવને સ્વતંત્રતા આપવામાં આવી હોય છે અને એ સ્વતંત્રતા દ્વારા એ ભગવાનની સેવા કરે છે, થોડી સ્વતંત્રતા. અને જ્યારે એ સ્વતંત્રતા દ્વારા એ ઈચ્છા વ્યક્ત કરે છે કે હું પણ ભગવાન જેવો થાઉં, ભોગતા ભગવાનની જે લોકો સેવા કરે છે એવી રીતે મારી પણ લોકો સેવા કરે. ભગવાન આધ્યાત્મિક જગતના કોણ છે? માલિક છે. તો હું પણ માલિક બની જાઉં. અને આને જ કહેવાય છે અશુદ્ધિ. જીવમાં જ્યારે આવી અશુદ્ધિ આવે છે ત્યારે વૈકુંઠ જગતમાં એને રહેવા દેવામાં આવતો નથી અને એનું સ્થળાંતર કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? આ ભૌતિક જગતમાં. આ ભૌતિક જગત પણ કેવું છે? વૈકુંઠના જેવું જ છે બિલકુલ. પણ એનું શું છે? પ્રતિબિંબ કહેવામાં આવે છે. જેવી રીતે અરીસામાં આપણે જોઈએ તો આપણું પ્રતિબિંબ આપણને દેખાય છે ને, કેવું દેખાય છે? બિલકુલ આપણા જેવું જ હોય છે ને અરીસામાં. પણ એ વાસ્તવિક છીએ આપણે અરીસામાં? નહીં, આપણે વાસ્તવિક નથી. એ શું છે? આપણું પ્રતિબિંબ છે. તો એવી રીતે આ ભૌતિક જગત છે જેમાં આપણે અત્યારે આવ્યા છીએ ભગવાનનું વૈકુંઠ છોડીને, એ શું છે? પ્રતિબિંબ છે. પણ એ પ્રતિબિંબ કેવું છે? વિકૃત, વાસ્તવિક નથી. જેવી રીતે ઘણીવાર આપણે કોઈ મોટી મેળો લાગેલો હોય છે એમાં તમે જોયા છે અનેક જાતના અરીસા હોય છે, જોયા છે ને? મોટા મોટા અરીસા હોય છે, એમાં કંઈ ફી રાખી હોય છે એક રૂપિયો, કે એમાં જઈને આપણે જોવાનું અનેક પ્રકારના. એકમાં આપણે જાડા દેખાઈએ, એકમાં આપણે પાતળા દેખાઈએ, એકમાં આપણે લાંબા દેખાય, એકમાં આપણું મોઢું મોટું દેખાય છે ને, વિચિત્ર વિચિત્ર દેખાય. તો એવી રીતે આ ભૌતિક જગત કેવું છે? એવા અરીસા જેવું છે, વિચિત્ર. આ વિચિત્રની અંદર શું છે? આપણે વિચિત્ર દેખાઈએ છીએ. કોઈ જાડો દેખાય, કોઈ પતલો દેખાય, કોઈ મોટો, કોઈ કાળો, કોઈ ગોરો, કોઈ કાળો, અનેક જાતના. આવી રીતે આ વિચિત્ર જગતની અંદર આપણે આવીને પડ્યા છીએ. અને આ ભૌતિક જગત આધ્યાત્મિક જગત કા જગતનું વિકૃત પ્રતિબિંબ છે. એટલે અહીંયા વિકૃત શું છે? અહીંયા દુઃખી દુઃખ જ છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે આ જગત વિશે શું કહે છે? દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? દુઃખથી ભરેલું છે. અને કેવું છે? અશાશ્વતમ. અશાશ્વતમ એનો અર્થ શું થાય છે? ક્ષણિક. ગમે ત્યારે આ જગતનો નાશ થઈ શકે છે. આપણે જોઈ ગયા કે મોટા મોટા બે મહાયુદ્ધો થઈ ગયા હતા, પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. ત્યારે એવા મોટા મોટા હથિયારો નહોતા, પણ હવે જે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે ત્યારે લોકો પાસે એવા મોટા મોટા હથિયારો આવી ગયા છે વૈજ્ઞાનિકો દ્વારા કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આખા જગતનો શું થઈ જાય? નાશ થઈ જાય. અણુબોમ્બ, એટમ બોમ્બ છે ને, ન્યુક્લિયર. ન્યુક્લિયર એટલે સમજાય નહીં તમે એને, ન્યુક્લિયરનું શું થાય ગુજરાતીમાં? પરમાણુ, પરમાણુ વસ્ત્રો કે જેના વડે આખા જગતનો નાશ થઈ શકે છે. બીજા એવા અસ્ત્રો છે કે જંતુઓના અસ્ત્રો, એ અસ્ત્રો જો ફોડવામાં આવે તો કરોડો કરોડો અબજો અબજો જંતુઓ એમાંથી નીકળે, અને એ બધાનો આપણે શ્વાસમાં લઈએ તો આપણે અનેક જાતના રોગ થાય અને આપણે બધા મરી જઈએ. ઘણી વાર તો એવું છે સ્થળે જ મળી જઈએ આપણે, સ્થળે જ. એટલા બધા એ ઝેરી જંતુ હોય કે જેવા આપણા શ્વાસમાં લઈએ કે એ સ્થળે જ આપણું મૃત્યુ થઈ જાય. આવા આવા અસ્ત્રો શોધ્યા છે. તો એટલા માટે ભગવાન કહે છે અશાશ્વતમ દુઃખાલયમ. અશાશ્વત તત્વ આપણે સમજી ગયા. હવે દુઃખાલયમ એટલે શું? દુઃખાલયમ એટલે કે આ જગતમાં છે ત્રણ પ્રકારના દુઃખ છે, આધિ ભૌતિક, આધિ આત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિકનો અર્થ શું થાય છે કોઈને ખબર છે? ભૌતિક એટલે, ભૌતિક એટલે કે આ ભૌતિક જગતની અંદર નાના પ્રકારના વિવિધ પ્રકારના જીવો છે, એ બધા જ જીવો એકબીજાને દુઃખ દે છે. ઉદાહરણ લઈએ તો આપણે મનુષ્ય છે તો આપણને બીજા જીવો કઈ રીતે દુઃખ દે છે? કોઈ કારણ વગર. મચ્છર છે, માખી છે, ઉંદર છે, સાપ છે ને, કોઈ કારણ વગર આપણને દુઃખ દે છે કે નહીં? એવી રીતે આપણા પોતાના પરિવારના સભ્યો પણ આપણને દુઃખ છે. ઘણીવાર પતિને પત્ની દુઃખ દે, પત્નીને પતિ દુઃખ દે, પોતાના બાળકો દુઃખ દે, પોતાના સ્વજનો દુઃખ દે, પાડોશીઓ દુઃખ દે, સરકાર દુઃખ આપે, પોલીસ દુઃખ આપે, છે ને? કેટલા દુઃખો છે ને બીજા જીવો દ્વારા, કેટલા દુઃખો છે. તમને માત્ર એક મચ્છર કરડી જાય અને મેલેરિયા થાય તો છ મહિનાનું શું થાય? તમને ખાટલો થાય, થઈ જાય ને, હોસ્પિટલમાં દાખલ થવું પડે. તો એના વિશે આપણે વિચાર કરીએ તો એટલું બધું છે કે આપણી પાસે સમય જ ન રહે એટલા બધા દુઃખો છે. એને શું કહેવાય છે? આધિ ભૌતિક. આ દુઃખો વૈકુંઠમાં નથી, ક્યાં છે? માત્ર ભૌતિક જગતમાં. કારણ કે દુઃખનો આલય છે. જેવી રીતે હિમાલય એટલે શું? કે ત્યાં હિમ જ મળે ત્યાં, બરાબર, હિમાલય. ઔષધાલય એટલે શું? કે જ્યાં ઔષધ જ ઔષધ હોય, દવાઓ જ હોય. એવી રીતે દુઃખાલય એટલે અહીંયા માત્ર દુઃખ જ દુઃખ હોય, ડગલે ને પગલે દુઃખ છે. તો આધિ ભૌતિક અને બીજું શું છે? આધિ આત્મિક. શરીર અને મનના દુઃખ. આ શરીર તો આપણને મળ્યું છે પણ શું દરેક જણ સ્વસ્થ હોય છે? નહીં. નાના બાળકને પણ આપણે દવા આપવી પડે છે ને. કેટલા દુઃખ છે. મનના દુઃખ, શરીરમાં અનેક જાતના દુઃખ છે, અનેક જાતના રોગ. પછી મનના દુઃખ. ઘણીવાર આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ને, ડોક્ટર બધું તપાસે, ડોક્ટર આમ કેમ છે કે ભાઈ તમને કોઈ રોગ નથી, ખાલી મનમાં તમને એવું ઘૂસી ગયું છે કે તમને રોગ છે ને, માનસિક રોગ. ઘણીવાર લોકો માનસિક રોગથી પીડાતા હોય છે. તો કેટલી જાતના મન અને શરીરથી દુઃખ આપણને મળે છે. ત્યાર પછી છે આધિ દૈવિક. આધિ દૈવિક એટલે દેવતાઓ દ્વારા મળતા દુઃખો. ઘણીવાર ભૂકંપ આવી જાય, ઘણીવાર જો અત્યારે હવે 3-4 દિવસથી વરસાદ આવે છે. આ વરસાદનો સમય છે નહીં, પણ આ કેના કેવા દુઃખ છે? દેવતાઓ દ્વારા આધિ દૈવિક. ક્યારેક અતિશય ગરમી પડે, લોકો ગરમીથી મરી જાય, રસ્તા પર જતા હોય અને શું લાગે? એને લૂ લાગે અને લૂથી આપણે મરી જઈએ. તો આધિ દૈવિક. ઘણીવાર અતિશય વરસાદ આવે, લોકો તણાઈ જાય, નદીમાં બાઢ આવે, મોટા મોટા ઓલા જે પેલા પુલો હોય એ બધા શું તૂટી જાય અને આખું ગામ તણાઈ જાય, એવા આપણે અનેક દાખલા જોયા છે. જેવી રીતે મોરબીની વાત આપણે, મોરબીમાં મોટું પૂર આવેલું તો એવા લોકો તણાઈ ગયા કે જેનું કોઈ નામ નિશાન નથી, કુટુંબના કુટુંબ તણાઈ ગયા, કોઈને ખબર જ નથી ક્યાં ગયા બધા, છે ને? આ બધું આદિ દઈ. ક્યારે વરસાદ પડે જ નહીં બિલકુલ, દુકાળ પડે તો અનાજ પાકે નહીં, કેટલા દુઃખો છે. રોગચાળો થાય. સુરતમાં હમણાં રોગચાળો થયેલો થોડા વર્ષો પહેલા. પ્લેગ, લોકો ભાગવા લાગ્યા, જે વાહન મળે એમાંથી ભાગે. કેટલા પૈસા બોલો, કેટલા પૈસા લોકો એમ કહેતા હતા, અમને લઈ જાઓ અહીંથી બહાર, આ શહેરથી બહાર લઈ જાઓ, માગો એટલા પૈસા આપતા હતા. તો કહેવાનો મતલબ શું છે કે આ પ્રકારના દુઃખો છે. આ જગત આખું દુઃખોથી ભરેલું છે અને આ દુઃખોની અંદર ની અંદર આપણે બેઠા બેઠા શું કરીએ છીએ? પ્લાનિંગ કરી રહીએ છીએ કે હવે સુખી કેમ થઈએ. આપણે સુખી થઈએ ના થઈએ, સુખ છે જ નહીં. આ માત્ર એક જ સુખ છે આ જગતની અંદર, અને એ છે ભગવાનની ભક્તિ. તેથી કરીને આપણે જોઈએ છે કે ભગવાનના જે ભક્તો છે એમના મોઢા પર જો તમે કેટલી શાંતિ હશે. કારણ એ લોકો સુખી છે. તો જો આપણે આ ભૌતિક જગતની અંદર દુઃખમાંથી નીકળવું હોય તો એક જ રસ્તો છે આ શ્લોકમાં આપ્યો છે કે ભગવાનનું ભજન કરવું. જ્યાં સુધી આપણે ભગવાન સાથે જોડાઈશું નહીં, ધ્યાન રાખો, આપણે ક્યારે ગમે તેટલા પ્લાનિંગ કરીએ, આપણી પાસે ગમે એટલી જમીન હોય, આપણે ગમે તેટલા પૈસા હોય, બેંક બેલેન્સ હોય, આપણે ગમે એટલું મોટું મકાન હોય, આપણી પાસે ગમે એટલી મોટર ગાડીઓ હોય, કે આપણી પાસે બહુ મોટું માન સન્માન હોય, મોટું પદ હોય, આપણે ક્યારેય સુખી થઈ શકીએ નહીં. માત્ર એક ભગવાનની ભક્તિમાં સુખ છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે મકાન નહીં બનાવવું, જમીન નહીં મેળવવી, મોટરગાડી નહીં લેવી, માન સન્માન નહીં લેવું, બધું જ કરવું, બેંક બેલેન્સ પણ કરવું, પણ આ બધી વસ્તુ ભગવાનની સેવામાં વાપરવાની. કારણ કે આ જગત છે એ કોનું છે? ભગવાનનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઉપનિષદમાં શું કહે છે ભગવાન? કે બધું જ અમારું છે, આપણું કાંઈ નથી. તો જેની આ વસ્તુ છે એ બધી જ વસ્તુ એની સેવામાં આપણે વાપરવાની. તો આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કારણ કે આપણે હવે બુદ્ધિ મળી છે. ઉત્કૃષ્ટ ચેતનાનો અર્થ એ થાય છે કે જે અન્ય યોનિમાં આપણે નથી કર્યું એ આ યોનિમાં કરવાનું છે. પરંતુ અધિકાંશ લોકો, વધારે વધારે લોકો, આ જે ઉત્કૃષ્ટ ચેતના મળી છે જેનો ઉપયોગ આપણે એવી વસ્તુ માટે કરવાનો છે કે બીજી યોનિમાં આપણે નથી કર્યો, એને બદલે એ બુદ્ધિનો ઉપયોગ શું કરે છે લોકો? પૈસા કમાવામાં અને ઇન્દ્રિય ભોગમાં. આ જે ઇન્દ્રિય ભોગ છે એ છે એ બધી યોનિમાં મળી રહે છે, અને એ વગર પૈસે મળી રહે છે, વગર એજ્યુકેશને. આપણે તો ઇન્દ્રિય ભોગ કરવો પડે તો શું કરવું પડે? ખૂબ ભણવું પડે અથવા ખૂબ મહેનત કરવી પડે, ત્યારે આપણે ઇન્દ્રિય ભોગ કરી શકીએ. ત્યારે કૂતરા, બિલાડા અને ભૂંડ આ બધા શું છે? કોઈ યુનિવર્સિટીમાં ગયા વગર, કોઈ મહેનત કર્યા વગર, બહુ સહેલાઈથી અને સારી રીતે આપણા કરતા ઇન્દ્રિય ભોગ કરે છે ને? કોઈ એને કોઈ યુનિવર્સિટીમાં જવું પડે, ડિગ્રી લેવા જવું પડે નહીં, પણ ઇન્દ્રિય ભોગ કરે છે, ખાય પીએ છે, આહાર નિંદ્રા ભય અને મૈથુન કર્યા કરે છે લોકો. તો મનુષ્યોનીમાં આ વસ્તુ આપણે કરવાની છે, પણ કેવી રીતે કરવાની છે? બહુ જ લિમિટમાં. અને બહુ જ લિમિટમાં આ જે વસ્તુ આપણે કરીએ તો આપણી પાસે શું મળે? વધારે સમય. એટલા માટે આજ લોકો કહે છે કે અમારી પાસે સમય નથી, સમય નથી. કારણ કે પ્લાનિંગ ખોટા ખોટા કર્યા કરે સુખી થવાના. જ્યાં સુખ જ નથી ત્યાં પ્લાનિંગ કરે સુખ થવાના. ભગવાને તો એક મોટું બોર્ડ લગાડી દીધું છે, બિલ બોર્ડ, કે આ જગત કેવું છે? દુઃખાલયમ. તમે બજારમાં જાઓ અને એક દુકાન પર બોર્ડ માર્યું હોય કે જૂતાની દુકાન છે, અહીંયા પગરખાની દુકાન છે, હે ને? તો એની પર જઈને કહો તમે મારે નટબોલ્ટ જોઈએ તો પેલા કહે તમે પાગલ છો કે? બહાર બોર્ડ નહીં વાંચ્યું, બોર્ડમાં શું લખ્યું છે? અહીં તો ચપ્પલ ને બૂટ મળે છે, નટબોલ્ટ નથી મળતા, એ તો બીજી દુકાન છે, ત્યાં જાઓ. તો એવી રીતે આપણે શું કરીએ છીએ? દુઃખાલય લખ્યું છે ત્યાં આપણે માગીએ છીએ, સુખ આપો અમને, સુખ આપો. તો પેલો કહેશે ને કે ભાઈ અહીંયા સુખ નથી, અહીંયા બોર્ડ લગાવેલું છે દુઃખાલય. તો આવી પરિસ્થિતિ છે આપણે. પણ છતાંય આ ભૌતિક જગતની અંદર સુખ છે, અને એ શું છે? ભગવાનની સેવામાં, અથવા તો ભગવાનના જે પ્રતિનિધિઓ છે એની સેવામાં. ભગવાન અને ભગવાનના પ્રતિનિધિઓ. તમે બધા ભાગશાળી છો કે તમારા ગામની અંદર અત્યારે ભગવાનના ઉત્કૃષ્ટ એવા ભક્ત આવ્યા છે, ભગવાનના પ્રતિનિધિ, ભક્તિ વિકાસ મહારાજ, પરમ પૂજ્ય. તો આવા તમારા ભાગ્ય છે આજે. તો આવા લોકોની જો સેવા કરો તો શું થાય? તમને ભક્તિ મળે. ધ્યાન રાખો, ભગવાનની ભક્તિ ભગવાન તરફથી નથી મળતી. ભગવાનની ભક્તિ કોની પાસેથી મળે છે? ભગવાનના ભક્તો દ્વારા, સંત મહાત્માઓ દ્વારા. સંત મહાત્માઓ છે એ કોણ છે? ભગવાનના પ્રતિનિધિ છે. અને ભગવાનના પ્રતિનિધિ હોય છે એના હૃદયમાં શું હોય છે? માત્ર ભગવાન. તેથી એ લોકો જગ્યાએ જગ્યાએ વિચરણ કરે છે. હવે વિચાર કરો, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી છે એ ઇંગ્લેન્ડમાંથી અહીં આવ્યા છે. શાના માટે આવ્યા છે? પ્રચાર કરવા માટે. અને એ કઈ રીતે કરે છે પ્રચાર? એમના હૃદયમાં જે કૃષ્ણ છે એ બધાને આપી રહ્યા છે, કૃષ્ણનું વિતરણ કરી રહ્યા છે જગ્યાએ જગ્યાએ જઈ. કારણ કે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે ભગવાનના જ બધા ગુણો આપણામાં શું થાય છે, ઉદિત થાય છે. અને ભગવાનનો એક મોટો ગુણ શું છે, અનુકંપા. અનુકંપા સમજો છે ને, દયા, કરુણા. તમે પણ જયારે ભક્તિ કરશો કે તમારા હૃદયમાં એવી અનુકંપા કરુણા ઉત્પન્ન થશે કે બીજાને હું ભક્ત બનાવું. તો ભગવાનના ભક્તો છે એ જગ્યાએ જગ્યાએ પૃથ્વી પર વિતરણ કરે છે અને લોકોને માર્ગદર્શન આપે છે કે તમે ખોટે રસ્તે છો, સાચો રસ્તો એ છે કે ભગવાનની ભક્તિ. અને ભક્તિ કરીને તમારે ભગવાનના ધામમાં ફરી પાછું જવાનું છે કે જ્યાંથી તમે આવ્યા છો. આ જગ્યા છે, આ ભૌતિક જગત છે, એ રહેવા માટેની જગ્યા નથી. બુદ્ધિશાળી માણસને રહેવાની જગ્યા નથી. તો બુદ્ધિશાળી માણસે શું કરવું જોઈએ, આ દેહ મળ્યો છે એનો સદુપયોગ કરી અને ફરી પાછા આપણે જે ભૂલ કરી હતી એ ભૂલ સુધારીને ભગવાનના ધામમાં પાછું જવાનું છે. અને ભગવાનના ધામમાં પાછું જવા માટે આપણી પાસે એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. કયું સાધન છે, ભક્તિ યોગ. નાના પ્રકારના યોગ છે, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, જળ યોગ, અનેક પ્રકારના યોગ છે. પરંતુ ભક્તિ યોગ સિવાય કોઈ આપણને કામ આવે એમ નથી. પ્રભુપાદજી વારંવાર એ કહેતા હતા કે જે ભક્તિ યોગ સિવાયના યોગ છે એ બધા અધૂરા છે, તેથી અધૂરા યોગ દ્વારા તમે ભગવત નામ જઈ શકો નહીં. બધા જ યોગના લોકોએ જે જે આચરણ કરતા હોય આખરે તો એમને ભક્તિ યોગમાં આવવું જ પડે. એટલે ભગવાન એના માટે બહુ સરસ શ્લોક કહે છે ભગવદ્ગીતામાં, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. અનેક અનેક યોગોનું આચરણ કરીને તમારે શું કરવાનું છે, ભક્તિ યોગમાં આવવાનું છે. કેમ, તો કે તમને ત્યારે જ્ઞાન થશે. બહુનામ જન્મનામ અંતે અનેક જન્મો લેવા પડશે અને ત્યારે તમને જ્ઞાન થશે. શું જ્ઞાન થશે, કે વાસુદેવ સર્વમિતિ, કે બધું જ કાંઈ વાસુદેવ છે. ભગવાનની ભક્તિ જ, વાસુદેવની ભક્તિ જ સર્વ કહે છે. સ મહાત્મા સુદુર્લભ ભગવાન એની ટાઇટલ આપે છે, કે જ્યારે જીવ જાણી જાય છે કે હું જ સર્વસ્વ છું ત્યારે એ કોણ છે, મહાત્મા. તો આ રીતે આપણે શું કરવાનું છે, આપણે જે ભૂલ કરી છે, આપણે જે ભોગતા બનવાની કોશિશ કરી છે, આપણે જે ભગવાન બનવાની કોશિશ કરી છે, આપણે સુધારી લેવાની છે. આપણે નથી માલિક, નથી આપણે ભોગતા, કે નથી આપણે કંટ્રોલર. આપણે શું છે, ભગવાનના દાસ છીએ. દાસ દાસ દાસાનું દાસ. જ્યારે આટલી વસ્તુ આપણે સમજી જઈએ અને આપણે હૃદયમાં મક્કમતાથી આપણે સ્વીકાર કરી લઈએ કે આપણે ભગવાનના દાસ છીએ અને આપણું એકમાત્ર કર્તવ્ય છે ભગવાનની સેવા કરવાનું, અને એ સેવા દ્વારા આપણે જ ભગવત પ્રાપ્તિ થઈ શકશે. હરે કૃષ્ણ. કોઈ તમારો પ્રશ્ન છે, અનેક પ્રકારના પ્રશ્નો હોઈ શકે આપણે.